नमो वित्रागाय सर्वज्ञ श्री दादा भगवान प्ररूपित निज दोष दर्शन थी निर्दोष 1995 फर्स्ट एडिशन टेप नंबर 2 साइड ए शुरू थाय छे। सर्वज्ञ श्री नो प्रश्नोत्तरी रूपे नो सत्संग चालू छे। अंधापो न देखवा दे दोष ने, આ હેડિંગ પહેલા પ્રાતવિધિ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિધે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો ન હો। પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની પાંચ આજ્ઞામાં નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો પ્રાપ્ત હો પ્રાપ્ત હો। પ્રગટ જ્ઞાની પુરુષ અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થ થાય કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન અને કેવળ ચારિત્રમાં પરિણમન હો પરિણમન હો પરિણમન હો। જય સચ્ચિદાનંદ। અંધાપો ન દેખવા દે દોષને, દાદાશ્રી તને તારા કેટલા દોષ દેખાય છે અને કેટલા દોષ તું ધોઈ નાખું છું? પ્રશ્ન કરતા દાદા દોષ તો ઘણા દેખાય છે, જેવી રીતે કે ક્રોધ છે, લોભ રહેલો છે। હા, એ તો બધા ચાર પાંચ દોષો અને દેખાય તે ના દેખાયા કહેવાય, એ દેખાયા તે ના દેખાયા કહેવાય। અને કોઈના તરફ દોષ જોવાનો તે તું કેટલા દોષ જોઈ આપું છું? ત્યાં દાદા તો ઘણા બધા દેખાય છે, બહુ જોઈ આપું તું? હા દાદા, દાદાશ્રી કોકના તો રસ્તે જતા હોય ને તને ચાલતાય નથી આવડતું કે તું આમ ચાલું છું તું આવો છું, બધા બહુ જાતના દોષ દેખાય અને પોતાના દોષ જડે નહીં, કારણ કે ક્રોધ માન માયા લોભથી અંધ છે। લોભનો અંધ, ક્રોધનો અંધ, માયાનો અંધ, માનનો અંધ, બધું અંધ સ્વરૂપે છે। ઉગાડી આંખે અંધા થઈને ફરે છે, ભટક ભટક કરે છે, કેટલી ઉપાધિ કહેવાય, અને બધા ઊંઘમાં જ કરી રહ્યા છે। ઉગાડી આંખે આખું જગત ઊંઘી રહ્યું છે એવું ભગવાન મહાવીર કહે છે, કારણ કે પોતાનું અહિત કરી રહ્યા છે। શા માટે કહ્યું? કારણ કે તે પોતાનું અહિત કરી રહ્યા છે, ઉગાડી આંખે અહિત કરી રહ્યા છે, એને ભગવાને ભાવ નિંદ્રા કહી। આખું જગત ભાવ નિંદ્રામાં પડેલું છે, હું શુદ્ધ આત્મા છું એવું ભાન થયા પછી ભાવનિંદ્રા સર્વાંશે ગઈ કહેવાય, જાગૃત થયા કહેવાય। બુદ્ધિ વકીલાતે જીતે દોષ હેડિંગ, જાગૃત થયા એટલે બધી ખબર પડે, અહીં ભૂલ થાય છે આમ ભૂલ થાય છે, જાગૃત થયા પછી બધી ખબર પડે કે અહીં ભૂલ થાય છે ને આમ ભૂલ થાય છે, નહીં તો પોતાને પોતાની ભૂલ એકુઈ જડે નહીં। બે ચાર મોટી ભૂલો હોય તે દેખાય, એને પોતાની દેખાય એટલી જ, કોઈક ફેરો બોલે ખરા કે જરા ક્રોધ ખરો સહેજે લોભે ખરો એમ બોલે ખરા, પણ આપણે કહીએ તમે ક્રોધી છો એટલે પોતાના ક્રોધનું રક્ષણ કરે, બચાવ કરે, વકીલાત કરે। અને જેની વકીલાત કરે એ હંમેશા તમારી પર ચડી બેસે, અમારો ક્રોધ એ ક્રોધ ગણાય નહીં એમ બોલીને વકીલાત કરે। જગતના બધા લોકોને ક્રોધ માન માયા લોભ કાઢવા છે, કોને કાઢવાની ઈચ્છા ના હોય? એ તો વેરવી જ છે એવું બધા જાણે છે, છતાં રોજ જમાડે છે ને મોટા કરે છે, પોતાની ભૂલ જ દેખાય નથી પછી માણસ ખોરાક જ આપે છે। બે ચાર મોટી ભૂલ દેખાય, કરે જ્ઞાની એકવાર નિજ દોષમાં, હેડિંગ છે, જ્ઞાની એકવાર નિજ દોષમાં તમને બેસાડે છે। કરે જ્ઞાની એકરાર નિજ દોષના, એકરાર કરાવે છે. ભૂલ થઈ હોય પણ એનું આયુષ્ય શી રીતે વધે તે હું જાણતો હતો. એટલે શું કરું, બધા બેઠા હોય ને, કોઈક એક જણાવ્યો કહે મોટા જ્ઞાની થઈ બેઠા છો, હુકલી તો છૂટતી નથી, એમ બધું બોલે ને, ત્યારે હું કહું કે મહારાજ આ આટલી ઉઘાડી નબળાઈ છે એ હું જાણું છું, તમે આ જ જાણ્યું, હું તો પહેલેથી જ જાણું છું. જો હું એમ કહું કે અમારા જ્ઞાનીઓને કશું અડે નહીં, એટલે પેલો હુક્કો મય અંદર સમજી જાય કે અહીં 20 વર્ષનું આયુષ્ય આપણું વધ્યું. કારણ કે ધણી સારા છે, ગમે તે કરીને રક્ષણ કરે છે, એવો હું કાચો નથી. રક્ષણ કોઈ દાડવો નથી કર્યું, નહીં તો લોક રક્ષણ કરે કે ના કરે? હા કરે દાદા, બહુ જોરદાર કરે દાદાશ્રી. એક સાહેબ છીંકણી સૂંઘતા હતા આમ કરીને. શું મેં કહ્યું, સાહેબ આ છીંકણીની જરૂર છે તમારે? ત્યારે કે છીંકણીનો તો કંઈ વાંધો નહીં. મેં કહ્યું આ મહારાજ સાહેબને ખબર જ નથી કે આ છીંકણીનું મેં આયુષ્ય વધારી આપું છું. કારણ કે આયુષ્ય એટલે શું, કોઈ પણ સંયોગ છે તે વિયોગનું નક્કી થયા પછી સંયોગ ભેગો થાય. આ તો નક્કી થયું હોય એનું પાછું આયુષ્ય વધારે આમ શું? કારણ કે જીવતો માણસ ગમે તેટલું વધઘટ કરાવડાવે એટલે પછી શું થાય, પછી આ બધા આયુષ્ય વધારે છે. દરેક બાબતમાં એનું રક્ષણ કરે છે. ખોટી વસ્તુનું રક્ષણ કરવું એ તો ભયંકર ગુનો છે. કશો વાંધો નહીં, અમને તો અડે જ નહીં, એમ બોલે પાછા. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા અને શુષ્ક અધ્યાત્મમાં ઉતરી ગયા હોય તો તે એમ કહે છે કે આત્માને કશું અડે નહીં, આ તો પૂતગલને છે બધું. દાદાશ્રી એ તો બહુ બધા છે અહીંયા, ગોળ 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 કરે પેલા, એમાં ના જ માલ, એ શુષ્ક કહેવાય. પછી બધું સાંભળ્યા પછી હું કહું છું કે ભગવાને કહ્યું છે કે આટલા લક્ષણ જોઈએ, મૃદુતા રુજુતા ક્ષમા. આ તો મૃદુતા દેખાતી નથી, રુજુતા દેખાતી નથી, આમ તો અકળાઈ અકળાઈને અને આત્માને બહુ છેટું છે. અકળાઈને અને આત્માને બહુ છેટું છે, આ તો પોલ ચાલ્યું જાય છે. આ લોકો જવાબ આપી શકતા નથી એટલે પછી આ બધો પોલ મારવા જાય છે. પણ મારા જેવા જવાબ આપે ને, તરત જવાબ આપે, બિરબલ જેવો તરત જ હાજર થઈ જાય, એની ખોપરી હવે ઉડી જાય ને. હેડિંગ, દોષો સ્વીકારો પ્રતિસાદ વિના. દોષો સ્વીકારો પ્રતિસાદ વિના. અમારામાં આડાઈ જરાય ના હોય. કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ, સ્વીકાર કરી લઈએ. કોઈ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે હા ભાઈ, આ તે અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર. આપણે તો જાણીએ કે જે ભૂલ એણે આ બતાવી આપી માટે એનો ઉપકાર. બાકી દોષ હોય કે ના હોય એની તપાસ કરવા જવાનો નહીં, એમને દેખાય છે માટે દોષ છે જ. મારા કોટની પાછળ લખ્યું હોય કે દાદા ચોર છે, લોક પછી પાછળ બોલે કે ના બોલે, શાથી દાદા ચોર છે એવું બોલે છે? કારણ કે મારી પાછળ લખ્યું છે, બોર્ડ માર્યું છે ને, તે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે હા પાછળ બોર્ડ માર્યું છે. ભલે બીજું કોઈક લખી ગયું હશે પણ આ બધાને વાંચતા તો આવડે ને. પ્રશ્ન કરતા પૂછે, દાદા દાદાએ આપતવાણીમાં એમ લખ્યું છે કે દાદા ચોર છે, એવું કોઈ લખી આપે તો મહાન ઉપકાર માનવો એવું લખ્યું છે? દાદાશ્રી હા લખ્યું છે. તો પ્રશ્ન કરતા પૂછે, દાદા એ કેવી રીતે? દાદાશ્રી હા ઉપકાર નહીં માનો તો એમાં તમને આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે? એના બાપનું શું જવાનું છે? એ તો નાદાર જ થઈને ઊભો રહેશે અને તમે નાદારી કરાવી. એટલે તમારે કહેવું, ભાઈ તમારો ઉપકાર છે બા, આપણી નાદારી ના નીકળે એટલા સારું. એ તો નાદાર થઈને ઊભો જ રહેશે, એને શું, એને દુનિયાની પડેલી નથી. આ તો બોલે, બે જવાબદારીવાળું વાક્ય કોણ બોલે કે જેણે પોતાની જવાબદારીનું ભાન નથી તે બોલે. તો એના જોડે આપણે ભસવા જઈએ તો આપણે કૂતરા કહેવાઈએ, એટલે આપણે કહીએ તારો ઉપકાર છે બા. હા, સમજ પડી ને? પ્રશ્ન કરતા, આપણા દોષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ અને સમજાવીએ એટલા માટે આપણે એનો ઉપકાર માનવો. આપણા દોષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ ને સમજાવીએ એટલે આપણે એટલા માટે આપણે એનો ઉપકાર માનવો. દાદાશ્રી, હા, જ્યાં જ્યાં દોષ આવતો હોય ત્યાં ઉપકાર માનજો અંદરખાનેથી, તો એ દોષ બંધ થઈ જશે. જ્યાં જ્યાં દોષ આવતો હોય ત્યાં ઉપકાર માનજો અંદરખાનેથી, તો એ દોષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપર એ અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો, બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખૂંચતો હોય તો તે બહુ સારો માણસ, આ તો આપણો ઉપકારી છે, એવું અંદર ખાનેથી રાખવું, બંધ થઈ જશે ખૂંચતું. એટલે આ શબ્દ અમે જે આપીએ છીએ ને, એક એક શબ્દ દવાઓ છે. આ બધા દરઅસલ મેડિસિન છે, દરઅસલ. નહીં તો ચોર કહે તેનો ઉપકાર માનજો એ વાક્ય શી રીતે સમજાય એને? એટલે તમે મને પૂછવા ના આવો ને, તમારા પરિણામ બધા બદલાઈ જાય એના કરતાં તમે ઉપકાર માનજો. દાદાનું કહ્યું એટલું કરજો કે આનો ઉપકાર છે ભાઈ, આ દાદાએ કહ્યું છે માટે. ઓમ નમો વિત્રાગાય. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા, ઉપકાર માનતા હોય પછી અમે ઉપકાર માનીએ એમાં વાંધો શું પછી? દાદા પ્રશ્ન કરતા પૂછે, દાદા પ્રશ્ન કરતા કહે છે, દાદા ઉપકાર માનતા હોય પછી અમે ઉપકાર માની એમાં વાંધો શું પછી? દાદા શ્રી શું કહે છે, હા, આપણે એવો હિસાબ લેવો કે સારું ને, ચોર એકલા કહે છે, લુચ્ચો છે, બદમાશ છે, નાલાયક છે, એવું બધું તો નથી કહેતા ને, આટલો તો સારો છે ને, નહીં તો એનું મોઢું છે એટલે ફાવે એટલું બોલે, એને કંઈ ના કહેવાય આપણાથી. આપણે ઉપકાર માનવાનો, ઉપકાર માનવાથી આપણું મન બગડે નહીં. સમજ પડી ને? આ વાત સૈદ્ધાંતિક છે. કેવી રીતે? કે તમે મને કહો કે દાદા આ પેલો તમને ચોર કહે છે, તો તમે શું કરો? ત્યારે હું કહું કે ભાઈ ઉપકાર માનવો. કેમ કહે છે કે ઉપકાર માનો તમે? શા બદલ? ત્યારે કહે છે કે કોઈ કહે નહીં આવું, આ પડઘો છે કશાકનો, તે મારો પોતાનો જ પડઘો છે, માટે ઉપકાર માનો. આ જગત પડઘા સ્વરૂપે છે, એની 100% ગેરંટી લખી આપું હું. આ જગત પડઘા સ્વરૂપે છે એની 100% ગેરંટી લખી આપું હું. એટલે અમે ઉપકાર માનીએ તો તમારે ઉપકાર જ માનવો જોઈએ ને, અને તમારું મન બહુ સારું રહેશે. ચોર કહે છે તેનો ઉપકાર માને છે તો પછી તમને સહેજે લાગણી થઈ જાય, દાદા માટે આવું બોલે છે, દાદા માટે શું નથી બોલતો, મહાવીર માટે આવડા આવડા શબ્દો બોલતા હતા તોય લોકોએ પચાવ્યા, એમના ભક્તોએ બધાએ પચાવ્યા એમના શબ્દો, જે જે બોલે છે એ બધું પચાવી લેતા હતા, ભગવાને શીખવાડેલું એવું, ભગવાને શીખવાડેલું એવું. હેડિંગ છે, આ તરકટ કરનાર તું જ, આ તરકટ કરનાર તું જ. પ્રશ્ન કરતા, એટલે જગત નિર્દોષ છે એ સમજવાની દ્રષ્ટિ હવે કેળવવી પડે ને દાદા? દાદાશ્રી, એટલે આ વાતને આપણે જો ના બોલ્યા હોય તો ડખો જ ન હતો. એટલે આપણે પછી સામાને દોષ કાઢીએ છીએ, સામાનો દોષ કાઢીએ છીએ કે તું મને આવું કેમ બોલે છે. તરકટ આપણે ઊભું કર્યું અને પછી કહીએ આમને કે તું અમને આવી ગાળ કેમ આપે છે, ત્યાર પછી કોઈ કહેશે અલ્યા એણે ગાળ દીધી પણ તું એવું કહે ને કે તું રાજા છે, એવું કહેજો ચાલ, પેલો તને ગાળ આપે છે ને તું સામોને કે તું રાજા છે, ત્યારે એમ કહેશે કે તું રાજા છે. બસ આ તો બધું પ્રોજેક્શન આપણું જ છે, આ બધું પ્રોજેક્શન આપણું જ છે. અલ્યા લે બોધ પાઠ આનાથી. લોકો મને કહે છે કે તમારે તમારા દોષો કહેવાની શી જરૂર, ફાયદો શું? સર્વજ્ઞ શ્રી કહે છે, લોકો મને કહે છે કે તમારે તમારા દોષો કહેવાની શી જરૂર, શું ફાયદો? મેં કહ્યું, તમને બોધ પાથ આપવા માટે કે તમને આવી હિંમત આવે. હું બોલું છું તે તમને હિંમત કેમ ના આવી જોઈએ? હંમેશા જે દોષ થયો ને તે ખુલ્લો કરે તો મન પકડાઈ જાય, પછી મન ડરતું રહે કે આ તો ઉઘાડું કરી દેશે, લા ઉઘાડું કરી દેશે, શું ઉલટું આપણાથી ડરતું રહે, આ તો બહુ ભલા માણસ છે, ઉઘાડું કરી દેશે. અમે તો કહી દીધું છે કે અમે બધું ઉઘાડ્યું કરી દઈશું, ઓપન ટુ સ્કાય, ખુલ્લે આમ કરી નાખીશું, ત્યારે બધા દોષો જતા રહ્યા ત્યારે વિલય થઈ જાય. ભૂલ ભાંગવાની રીત, રીતિ હેડિંગ છે, ભૂલ ભાંગવાની રીતિ. સર્વજ્ઞશ્રી પૂછે છે, તમારે કેટલી ભૂલો હશે? પ્રશ્ન કરતા, બે ચાર પાંચ થઈ જાય દાદા. દાદાશ્રી, કોણ ન્યાય કરનારું? આ ભૂલ છે એવું ન્યાય કરનારું કોણ? પ્રશ્ન કરતા, નુકસાન આવે ત્યારે લાગે છે કે ભૂલ કરી છે દાદા. દાદાશ્રી કે ત્યારે ખબર પડે નહીં, પણ ન્યાય કરનાર કોણ આમાં? ભૂલ કરનાર માણસ ભૂલ કબૂલ ના કરે એકદમ, શું ન્યાય કરનાર માણસ કહે કે આ તારી ભૂલ છે તો વળી સમજાય, તો કબૂલ કરે, નહીં તો કબૂલ ના કરે. ભૂલ કોઈ કબૂલ ના કરે આ દુનિયામાં, અને જો સમજણ પડે તો કબૂલ કરે. એને શૂટ ઓન સાઇટ, દેખો ત્યાંથી ઠાર કરવું જોઈએ, નહીં તો ભૂલ ઘટે જ નહીં. તમારા ગામમાં કોઈ ભૂલ ભૂલ કરે ખરા? તમારા ગામમાં કોઈ ભૂલ કબૂલ કરે ખરા? દાદા કબૂલ ના કરે, હા કોઈ કબૂલ ના કરે. જો અક્કલના કોથળા વેચવા જાય તો ચારાનાય ના આવે, અક્કલના કોથળાને વેચવા જાય તો આવે પૈસા? બધાય અક્કલવાળા, શું હિન્દુસ્તાન દેશમાં બધા અક્કલવાળા, તે કોણ પૈસા આપે? કોઈ ભૂલ ભૂલ ના કરે ને તમારે ત્યાં, અને તું ભૂલ કબૂલ કરું છું ને તરત જ? હા દાદા, હું તો તરત જ મારી એક ભૂલ કહું. હા કે બોલ. દાદા હું પાના રમવાનો શોખીન હતો. એમ? પાના રમવા એ તો હિસાબ છે, મેં હિસાબ કરેલો પોતે, જે ડિસાઇડ કરેલું છે તે જ આપણે પોતે ભોગવીએ છીએ. હા દાદા, પણ હવે આ પાના રમે ને રાજી થાય પણ એમના વાઇફને સારું ના લાગે, શું? દાદાશ્રી સારું ના લાગે તો એ જ ભોગવે, જે ભોગવે એની ભૂલ. જો ના ભોગવતા હોય તો કશી એમની ભૂલ નથી, જો એ ભોગવતા હોય તો એમની જ ભૂલ છે. પ્રશ્ન કરતા પૂછે છે, દાદા દાદા વાઇફ કહે છે કે હું ભોગવતી જ નથી, ત્યારે ધણીને લાગે છે કે એ ભોગવે છે? દાદાશ્રી કે પણ એ પોતે કહે છે કે હું નથી ભોગવતી, એટલે પછી થયું, છૂટ્યું. આ જ્ઞાન પહેલાં ભોગવતા હશે? પછી તો સમજે ને, કારણ કે કોઈને કોઈ આદત હોય તે કંઈ એને ને આપણને લેવા દેવા નથી, એ તો માલ ભરીને આવેલા છે. પોતાને છોડવું હોય તોય ના છૂટે, એ આદત એને ના છોડે પાછી. હવે એને આપણે વઢીએ તો આપણી ભૂલ છે, એના પર ખોટું લગાડીએ તોય ભૂલ છે, કારણ કે એ આદત એને છોડતી નથી. પ્રશ્ન કરતા, પણ દાદા એવો કંઈક રસ્તો તો હોય ને કે ના હોય, કે એ આદત છોડવા માટે કંઈક રસ્તો તો હોવો જોઈએ ને? દાદાશ્રી કે રસ્તો એનો એક જ છે, કે આ ભાઈ પાના રમવા હોય તો એમને નિરંતર મય રહેવું જોઈએ કે આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે, નિરંતર આમ રહેવું જોઈએ. અને આવું રોજ ખોટી વસ્તુ બોલીએ, અને એક દાડો કોઈ આવીને ટસરે ચડાવે કે આ પાના રમવા બહુ ખરાબ વસ્તુ છે, ત્યાં તમે કહો કે ના સારી વસ્તુ છે, કે પાછું બગડ્યું, તે ઘડીએ તમારે એમ કહી દેવું પડે કે હા યાર ખોટી વસ્તુ છે. પણ ટસરે ચડાવે ને એટલે જીવતું રાખે છે આ લોકો, ટસરે ચડાવે એટલે કે જીવતું રાખે છે આ લોકો. એટલે લોકો કહે છે કે અમારી આદતો કેમ છૂટતી નથી, પણ જીવતું શું કરવા રાખો છો, ફરી પાણી નહીં પાવાનું તે દાડે, શું? લોક તો ઊંધું બોલે, તમને સમજાયું ને? એવું બને કે ના બને? હા દાદા બને છે, એટલે તેથી જીવતું રહ્યું છે. મને હવે એવું થયેલું એટલે પછી મેં શોધખોળ કરેલી. એટલે આ બધી વસ્તુ હોય છતાં અંદર એને માટે જુદું. હુક્કો પીતો હતો તોય અંદર જુદું, ચા પીતો હતો તોય અંદર જુદું. પરવશ કરનારી વસ્તુઓ આપણને ના હોવી જોઈએ. છતાં પરવશ થઈ ગયા તો હવે કેમ છૂટવું તેનો ઉપાય આપણે જાણવો જોઈએ. ઉપાય જાણ્યો ત્યારથી જ છૂટા જ છીએ. ઉપાય જાણ્યો ત્યારથી છૂટા જ છીએ એટલે થોડા વખતમાં છોડી દેવાનું જ છે. આ છૂટી જ જવાનું છે. એની મેળે જ છૂટી જાય એનું નામ છૂટ્યું કહેવાય. અહંકારે કરીને છોડીએ એ કાચું રહે તો આવતા ભાવમાં પાછું ફરી આવે. એના કરતાં સમજણથી છોડવા જેવું છે. ફરીવાર લાસ્ટ સેન્ટેન્સ. અહંકારે કરીને છોડીએ એ કાચું રહે તો આવતા ભાવમાં પાછું ફરી આવે. એના કરતાં સમજણથી છોડવા જેવું છે. એટલે જેને જે વસ્તુ હોય તે આમ પાના રમીએ સારી રીતે ફર્સ્ટ ક્લાસ, પણ મનમાં આમ હોવું જોઈએ કે આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ. પછી હજાર માણસની રૂબરૂ આપણે ઉપદેશ આપતા હોય તે ઘડીએ કોઈક આવીને કહે કે હવે શું પાના છૂટતા નથી ને અમથા એ કર્યા કરો છો, ત્યારે કહે કે પાનાનો વાંધો નથી એવું ના બોલે. ત્યારે કહી દઉં છું કે ભાઈ અમારી નબળાઈ છે, આ પાના રમું છું તે આ અમારી નબળાઈ. અને નહીં તો તમે એમ કહો કે એનો કશો વાંધો નહીં, તો પાના શું જાણે કે આ તો બબુચક માણસ છે, અહીં જ રહેવા જેવું છે. પાના પોતે જ સમજી જાય આ પોલું ઘર છે. એટલે આપણે એ કરાર ગમે તે ટાઈમે આબરૂ જાય ત્યાં પણ આબરૂ નહીં, નાક કટી થાય તોય એ કરાર કરી લેવો. એ કરાર કરવામાં પૂરા રહેવું જોઈએ. મન વશ કરવું હોય તો એ કરારથી થાય. મનને વશ કરવું હોય તો એ કરારથી થાય. એ કરાર કરો ને દરેક બાબતમાં પોતાની નબળાઈ ખુલ્લી કરી દે તો મન વશ થઈ જાય, નહીં તો મન વશ થાય નહીં. પછી મન બેફામ થઈ જાય. મન કહેશે ફાવતું ઘર છે આ શું. આલોચના જ્ઞાની પાસે હેડિંગ છે. અને દોષ અમને કહે અને એથી એની સાથે એ છૂટી જાય અને અમારે કંઈ એની જરૂર નથી. તમારે છૂટવાનો રસ્તો એક છે આ. કારણ કે વિતરાગો સિવાય દોષ કોઈ જગ્યાએ કહેવાય જ નહીં. વિતરાગો સિવાય કોઈ જગ્યાએ દોષ કહેવાય જ નહીં. કારણ કે જગત આખું દોષિત જ છે. અમને તો આમાં નવીનતાય ના લાગે કે ભારે છે કે આ હલકો દોષ છે એવું બોલે નહીં અમારી પાસે, તોય અમને તો એક જાતનું લાગે છે. ભૂલ તો થાય માણસ માત્રની, એમાં ગભરાવાનું શું. ભૂલ ભાંગનારા છે ત્યાં કહીએ કે મારી આવી ભૂલ થાય છે તો એ રસ્તો બતાવે. તેમ તેમ ખુલતી જાય સૂજ હેડિંગ. ભૂલ ભાંગશે તો કામ થશે. ભૂલ ભાંગશે નથી ત્યારે કહે કે મહી સૂજ નામની શક્તિ છે. બહુ ગૂંચાય ત્યારે સૂજ પડે કે ના પડે, પછી આમ નિરાતે બેસી રહે પણ પછી મહી સૂજ પડે કે નથી પડતી. હા દાદા પડે છે. તે કોણ આપવા આવે છે? સૂજ તો એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય એવી છે. જીવ માત્રને સૂજ નામની શક્તિ હોય છે. ગાયો ગૂંચાઈને થોડી વાર ઊભી રહે, ચોગરદમ નીકળવાનો રસ્તો ના હોય તો થોડીક વાર ઊભી રહે ત્યારે મહી સૂજ સમજાય ને ત્યાર પછી નીકળી જાય. એ સૂજ નામની શક્તિ છે. એ ખીલે શાનાથી? ત્યારે કહે કે જેટલી ભૂલ ભાંગે તેમ તેમ સૂજ ખીલતી જાય. અને ભૂલ કબૂલ કરી કે આ ભૂલ ભાઈ મારી થયેલી છે બા, ત્યારથી શક્તિ બહુ વધતી જાય. હતી જ નહીં તે જાય ક્યાંથી હેડિંગ છે. આ ક્રોધ કર્યો છે તે ખોટું કર્યું છે એવી સમજણ પડે કે ના પડે? હવે સમજણ પડી હોય કે સાલું આ વધારે પડતું છે એટલે પોતાની ભૂલ સમજણ પડી છે. ત્યાર પછી શેઠ આવ્યા બહારથી અને એમણે કહ્યું કે મહારાજ આ શિષ્ય જોડે આટલું બધું થાય. પાછો ત્યાં આગળ નવી જાતનું કહે, ક્રોધ કરવા જેવો છે તે બહુ આંકો છે. અલ્યા તને પોતાને સમજણ પડેલી છે કે આ ભૂલ થયેલી છે ને પાછું આ ઉપરાણું લઉં છું? કઈ જાતનો ઘન ચક્કર છું? આપણે શેઠને ત્યાં શું કહેવું જોઈએ કે મને ભૂલ સમજાય છે, હવે ફરી હું આવું નહીં કરું, તો એ ભૂલ ભાંગે. નહીં તો આપણે ભૂલનું ઉપરાણું લઈએ શેઠ આવે ત્યારે, તે શેના હારું? શેઠની આગળ આબરૂ રાખવા. એટલે આ એક શેઠ આબરૂ વગરનો છે. આ લુગડાને લીધે લોકોની આબરૂ છે, બાકી લોકોની આબરૂ જ ક્યાં છે? આ બધે જે દેખાય છે તે દસ ના કર્યા એક. આ જગત રિલેટિવ છે, વ્યવહારિક છે. આપણાથી સામાન્ય અક્ષરે ના બોલાય, અને જો પરમ વિનયમાં હોય તો ખોડ એ ના કઢાય, ખોડે ના કઢાય. આ જગતમાં કોઈની ખોડ કાઢવા જેવું નથી. ખોડ કાઢવાથી શો દોષ બેસે તેની ખોડ કાઢનારને ખબર જ નથી. કોઈની એ ટીકા કરવી એ આપણી 10 રૂપિયાની નોટ વટાવીને 1 રૂપિયો લાવવો તે. ટીકા કરનાર હંમેશા પોતાનું જ ગુમાવે છે, જેમાં કશું જ વળે નહીં, ને મહેનત આપણે ના કરવી. ટીકાથી તમારી જ શક્તિઓ વેડફાય છે. આપણે જે દેખાયું, આપણે જો દેખાયું કે આ તલથી તલ નથી પણ રેતી જ છે, તો પછી તેને પીલવાની મહેનત શું કામ કરવાની? ટાઈમ એન્ડ એનર્જી, સમય અને શક્તિ બંને વેસ્ટ, નકામા જાય છે. આ તો ટીકા કરીને સામાનો મેલ ધોઈ આપ્યો અને તારું પોતાનું કપડું મેલું કર્યું, તે હવે ક્યારે ધોઈશ? કોઈનાય અવગુણ ના જોવાય, જોવા હોય તો પોતાના જુઓ ને. અને આ તો બીજાની ભૂલો જોઈને જોઈએ તો મગજ કેવું થઈ જાય છે, એના કરતાં બીજાના ગુણો જોઈએ તો મગજ કેવા ખુશ થઈ જાય છે. એના કરતાં બીજાના ગુણો જોઈએ તો મગજ કેવું ખુશ થઈ જાય છે. બધા દુઃખોનું મૂળ પોતે જ. સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં. સામાનો શું દોષ? એ તો એમ જ માની બેઠા છે કે આ સંસાર એ જ સુખ છે, અને આ જ વાત સાચી છે. આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે, તો તે આપણી જ ભૂલ છે. લોકોને પારકાના દોષો જોવાની જ ટેવ પડી છે. કોઈના દોષો હોતા જ નથી. બહાર તો તમે દાળ ભાત શાક રોટલી બધું બનાવીને, રસ રોટલી બનાવીને બધાને આપે, બધા છોકરીઓ પીરસે, પાછા ઘી મૂકી જાય, ઘઉં વેણે, તમને ખબર એ ના પડે. ઘઉં વેણીને દળાવે છે. જો કદી બહારવાળા દુઃખ આપતા હોય તો ઘઉં વેણે શું કરવા? એટલે બહાર કોઈ દુઃખ આપતા નથી, દુઃખ તમારું મહીંથી જ આવે છે. સામાનો દોષ જ ના જોઈએ, એનાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા, આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ. માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને. આ તો બધા અન્યોન્ય દોષ દે કે તમે આવા છો, તમે તેવા છો, તે ભેગા બેસીને પાછા ટેબલ પર ખાય, આમ વેરમય બંધાય છે. આ વેરથી દુનિયા ઊભી રહી છે, તેથી તો અમે કહ્યું કે સંભાવે નિકાલ કરજો, એનાથી વેર બંધ થાય. ન કોઈ દોષિત જગતમાં. એક એક કર્મની મુક્તિ થવી જોઈએ. સાસુ પજવે ત્યારે એક એક વખત કર્મથી મુક્તિ મેળવી જોઈએ. તો તે આ માટે આપણે શું કરવું જોઈએ? સાસુને નિર્દોષ જોવા જોઈએ કે સાસુનો તો શો દોષ? મારા કર્મનો ઉદય તેથી એ મળ્યા છે, એ તો બિચારા નિમિત્ત છે. તો એ કર્મની મુક્તિ થઈને જો સાસુનો દોષ જોયો એટલે કર્મ વધ્યા, પછી એને તો કોઈ શું કરે? ભગવાને શું કરે? ભગવાન શું કરે? આપણે આપણું કર્મ બંધાય નહીં એવી રીતે રહેવું, આ દુનિયાથી છેટે રહેવું. આ કર્મ બાંધેલા તેથી તો આ બધા ભેગા થયેલા છે. આ આપણા ઘરે ભેગા કોણ થયેલા છે? કર્મના હિસાબ બંધાયેલા છે, તે જ બધા ભેગા થયા છે. અને આપણને બાંધીને મારે હોવ, હં, આપણે નક્કી કર્યું હોય કે મારે એની જોડે બોલવું નથી, તો એ સામો આંગળા ગાલી ગાલીને બોલાવ બોલાવ કરે. અલે આંગળા ગાલીને શું કરવા બોલાવે છે? આનું નામ વેર. બધા પૂર્વના વેર કોઈ જગ્યાએ જોયેલું કે દાદા? બધે એ જ દેખાય છે ને દાદાશ્રી કહે છે. તેથી જ હું કહું છું ને કે ખસી જાઓ ને મારી પાસે આવો. આ હું જે પામ્યો હું તે તમને આપી દઉં, તમારું કામ થઈ જશે અને છુટકારો થઈ જશે, બાકી છુટકારો થાય નહીં. અમે કોઈનો દોષ ના કાઢીએ, પણ નોંધ કરીએ કે જો આ દુનિયા શું છે. બધી રીતે આ દુનિયાને મેં જોયેલી, બહુ સારી રીતે જોયેલી. કોઈ દોષિત દેખાય છે એ આપણી હજી ભૂલ છે. જ્યારે ત્યારે તો નિર્દોષ જોવું પડશે ને. આપણા હિસાબથી જ છે આ બધું. આટલું ટૂંકું સમજી જાવ ને તો એ બહુ કામ લાગે. મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે એટલે આ પઝલ સોલ્વ થઈ જશે. હું તમને એવું અજવાળું આપીશ અને એટલા પાપ ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે તેને સહેજે ફ્રેક્ચર નહીં થવા દે. ત્યારથી થયું સંકિત. પોતાનો દોષ દેખાય ત્યારથી સંકિત થયું કહેવાય. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે પોતે જાગૃત થયો છે, નહીં તો બધું ઊંઘમાં જ ચાલે છે. દોષ ખલાસ થયા કે ના થયા તેની બહુ ચિંતા કરવા જેવી નથી, પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષો ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જોવાના કે કેવી રીતે દોષો થાય છે. જેટલા દોષો દેખાય તેટલા વિદાયગીરી લેવા માંડે. જે તે ચીકણા હોય તે બે દાડા, ત્રણ દાડા, પાંચ દાડા, મહિને કે વર્ષે પણ એ દેખાય એટલે ચાલવા જ માંડે, અરે ભાગવા જ માંડે. ઘરમાં જો ચોર પેઠો હોય તો તે ક્યાં સુધી બેસી રહે? માલિક જાણતો ના હોય ત્યાં સુધી. માલિક જો જાણે તો તરત જ ચોર નાસવા માંડે. અંતે તો એ પ્રાકૃત ગુણો. દાદા આપણે દોષ નહીં જોવાના અને ગુણો જ જોવાના? દાદા કે ના, દોષોય નહીં જોવાના અને ગુણોય નહીં જોવાના. આ દેખાય છે એ ગુણો બધા પ્રાકૃત ગુણો છે, તે એકુઈ ટકાઉ નથી. દાનેશ્વરી હોય તે પાંચ વર્ષથી માંડીને પચાસ વર્ષ સુધી એ જ ગુણમાં રહ્યો હોય, પણ સને પાત થાય ત્યારે એ ગુણ ફરી જાય. આ ગુણો તો વાત, પિત્ત અને કફથી રહ્યા છે અને ત્રણેયમાં મેલ થાય તો સને પાત થાય. આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કર કર કર્યા છે, છતાં આમાં પ્રાકૃત દોષો ભેગા ના કરવા જોઈએ. પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે. દયા, શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત, પિત્ત ને કફ બગડ્યા હોય તો તે બધાને માર માર કરે. આ તો પ્રકૃતિના લક્ષણ કહેવાય. આવા ગુણોથી પુણ્યનું બંધી પુણ્ય બંધાય. તેમાંથી કોઈક અવતારમાં જ્ઞાની પુરુષ મળી આવે તો કામ થાય. પણ આવા ગુણોમાં બેસી રહેવું નહીં, કારણ કે ક્યારેય એમાં ફેરફાર થઈ જાય એ કહેવાય નહીં. એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી, આ તો પ્રાકૃત ગુણો છે. એને તો અમે ભમરડા કહીએ છીએ. TOPS દાદા, આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડા છાપ છે. આ તો સામાયિક પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને માથે પોતાને લે છે ને કહે છે મેં કર્યું. તે ભગવાન પૂછે તો ભગવાને કહે આ તો તું કંઈ જ કરતો નથી. આ કોઈ દિવસ પગ ફાટતો હોય તો તું કહે કે હું કરું છું. પ્રકૃતિ પરાણ કરાવે છે અને કહે છે કે મેં કર્યું, અને તેથી તો આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદય કર્મથી થાય અને એનો ગર્વ લે છે. આ ઉદય કર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય? સાધુ મહારાજોની એક ભૂલ કે જે ઉદયકર્મનો ગર્વ લે છે એ જો થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો કામ જ થઈ જાય. ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જોવાનું ના હોય. કશાયો હશે તો ચાલશે, પણ ઉદયકર્મનો ગર્વ ના હોવો જોઈએ. બસ આટલું જ જોવાનું હોય. દરેક જીવ અનંત દોષનું ભાજન છે. કૃપાળુ દેવે કહ્યું, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ. એવું બોલ્યા છે ને, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ, એવું બોલજે. મોટામાં મોટો દોષ તો કહ્યો કે ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. તારા સ્વરૂપનું અજ્ઞાન એ જ મોટામાં મોટો દોષ છે. આ તો હું ચંદુભાઈ છું ત્યાં સુધી બીજા દોષો ઊભા છે, અને એક વખત પોતાના સ્વરૂપનું ભાન થાય તો પછી બીજા દોષો હેંડતા થાય. આ તો પોતાની એક ભૂલ દેખાતી નથી. આપણે કહીએ શેઠ તમારા કંઈ તમારામાં કંઈક દોષ તો હશે ખરો ને, ત્યારે કે હા થોડોક સહેજ ક્રોધ છે ને સહેજ લોભ છે, બીજું કંઈ દોષ નથી. આ તું ત્યાં અનંત દોષનો ભાજન છે બોલે છે ને, અહીં પાછો બે જ છે એવું મોઢે બોલે છે. આપણે પૂછીએ ત્યારે એ જાણે કે આબરૂ જતી રહેશે. અલ્યા આબરૂ હતી જ ક્યાં તે? આબરૂદાર તો કોનું નામ? કે મનુષ્યમાંથી ફરી ચાર પગો ના થાય એનું નામ આબરૂદાર. અલ્યા આટલો બધો પાકો માણસ તું ભગવાન પાસે બોલે છે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, એમ બોલે ને અહીં બહાર બે જ ભૂલ છે એમ બોલે. આપણે કહીએ ભગવાન પાસે બોલતો હતો ને, ત્યારે કહે એ તો ત્યાં તો બોલવાનું હોય, અહીં નહીં, એના કરતાં તો તડબૂચા સારા, એનામાં એટલા દોષ ના હોય. અલ્યા ભગવાન પાસે જુદું બોલે છે ને અહીં જુદું બોલે છે, હજુ તો કેટલા ચક્કર ફરીશ તું. જરા ક્રોધ ખરો ને જરા લોભ ખરો, બે ભૂલનો માલિક. જો ભગવાન અહીં ફરતા હતા ને તેમની પાસે 500,000 ભૂલો હતી, અને આ બે ભૂલનો માલિક. ભગવાન દેહધારી હતા ત્યાં સુધી 2-5 લાખ ભૂલો પડી રહેતી હતી, અને આ ભૂલ વગરનો એ દોષ જો પોતાના દેખાય નહીં તો કોઈ દી તરવાની વાત કરવી નહીં એવી આશા એ રાખવી નહીં. મનુષ્ય માત્ર અનંત ભૂલનું ભાજન છે, અને જો એની ભૂલ નથી દેખાતી તો એટલું જ છે કે તેને ભયંકર આવરણ વર્તે છે. આ તો ભૂલ દેખાતી જ નથી. હવે ભૂલો દેખાય છે થોડી ઘણી તમને? હવે તમને ભૂલો થોડી ઘણી દેખાય છે? ભૂલ દેખાય છે કે નથી દેખાતી? હા દાદા હવે દેખાય છે. દાદાશ્રી શું કહે છે? ભૂલનો સ્વભાવ કેવો છે કે દેખાય એ જતી રહે, તે પાછી બીજે દાડે પાછી આટલી જ આવે. નરિયો ભૂલોનો જ ભંડાર છે ને, આ તો ભંડાર જ ભૂલનો છે. પછી વળી પડે ને તે વળ્યા પછી નિકાલ કરતાય નથી આવડતો. અલ્યા વળી પડે છે તે વઢિયાને હવે એનો નિકાલ તો કર. જેમ થાળી આપણે બગાડી હોય તો ધોતા ના આવડે પાછી, પણ આ તો વળી પડ્યો પછી એનો નિકાલ કરતાય ના આવડે. પછી મોડું ચડાવીને ફળિયા કરે, મેર ચક્કર મોડું શું કરવા ચડાવે છે તે? નરિયો ભૂલનો ભંડાર, એટલે જીવડું થઈ જાય ને પછી, જીવડું થઈ જાય ને પછી, નહીં તો પોતે શિવ છે. જીવ શિવનો ભેદ કેમ લાગે છે? આ ભૂલને લઈને. આ ભૂલ ભાંગે તો ઉકેલ આવે. હેડિંગ દીઠા નહીં નિજ દોષ તો. પહેલું વાક્ય કહે છે કે હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ, અને છેલ્લું વાક્ય કહે છે કે દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. અનંત દોષનું ભાજન છું એવું મને સમજાય છે, પણ દેખાતો એ કોઈ નથી, માટે તરવાનો ઉપાય છે કંઈ? કેમ દેખાતો નથી? પોતાના દોષ ક્યારે દેખાય? કે જગતને જેમ જેમ નિર્દોષ જોતો જાય તેમ તેમ પોતાના દોષ દેખાતા જાય. જગતના દોષો કાઢે છે ત્યાં સુધી પોતાનો એક અક્ષરે દોષ જડે નહીં. જગતના દોષ કોઈ કાઢે ખરું? પારકાના દોષ કાઢવામાં હોશિયાર હોય છે બહુ, હા એક્સપર્ટ હોય છે નહીં? ના જોવાય દોષ કોઈના. હેડિંગ પ્રશ્ન કરતા, દાદા મને સામા માણસના ગુણો કરતા દોષો વધારે દેખાય છે એનું શું કારણ? દાદા મને સામા માણસના ગુણો કરતાં એના દોષો વધારે દેખાય છે તેનું શું કારણ? તો દાદાશ્રી કે આખા જગતના લોકોને અત્યારે એવું થઈ ગયું છે, દ્રષ્ટિ જ બગડી ગઈ છે. એના ગુણ જુએ નહીં, દોષ ખોડી કાઢે તરત. અને દોષ જડે ખરા, અને પોતાના દોષ જડે નહીં ને. દાદા સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય? પ્રશ્ન છે. સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય તો સર્વજ્ઞશ્રી શું કહે છે? એવો કોઈ કાયદો નથી, છતાં એવા દેશો એવા દોષો હોય. આ બુદ્ધિ શું કરે છે કે પોતાના દોષો ઢાંક ઢાંક કરે અને બીજાના જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય તે બીજાની ભૂલો ના જુએ, એ કુટેવ જ ના હોય, સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ. પ્રશ્ન કરતા, દાદા બીજાની ભૂલ જ માણસ શોધે છે ને? દાદાશ્રી, ભૂલ કોઈની જોવાય નહીં, કોઈની ભૂલ જોશો એ ભયંકર ગુનો છે. તું શું ન્યાયાધીશ, તને શું સમજણ પડે કે તું ભૂલ જોઉં છું? મોટા ભૂલના જોવાવાળા આવ્યા, ભૂલ જોઉં છું તો પછી તું ભાન વગરનો છું, દુજો તું ભૂલ જોઉં છું તો તું ભાન વગરનો છું, બે ભાન છું. ભૂલ હોતી હશે કંઈ? બીજાની ભૂલ તો જોવાતી હશે. ભૂલ જોવી એ ગુનો છે, ભયંકર ગુનો છે. ભૂલ તો આપણી જ દેખાતી નથી, બીજાની શું કરવા ખોડો છો? ભૂલ તમારી પોતાની જોવાની છે, બીજા કોઈની ભૂલ જોવાની નથી. અને એવી જો ભૂલો જોવામાં આવે, આ પેલાની ભૂલ જુએ, પેલો પેલાની ભૂલ જુએ, તો શું થાય? કોઈની ભૂલ જ ના જોવાની હોય છે, નહીં મહી ભૂલ. જે ભૂલ કાઢે ને તે બિલકુલ નાલાયક હોય છે. સામાની સહેજ પણ ભૂલ થાય છે એવું મેં જોયું તો એ મારામાં નાલાયકી હોય છે, એની પાછળ ખરાબ આશયો હોય છે. સામાની સહેજ પણ જો ભૂલ કાઢે ને થાય છે એવું મેં જોયું તો એ મારામાં નાલાયકી હોય છે, એની પાછળ ખરાબ આશયો હોય છે. હા, ભૂલ ક્યાંથી લાવ્યા? પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે, એમાં ભૂલ ક્યાં આવી? આ ન્યાયાધીશનું ડિપાર્ટમેન્ટ છે, આ ન્યાયાધીશનું ડિપાર્ટમેન્ટ છે. સૌ સૌની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. હુંય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કર્યા કરું છું. પ્રકૃતિ તો હોય જ ને, પ્રકૃતિ તો હોય જ ને. દાદા એ જ ભૂલ થઈ જાય છે, એ જ ભૂલી જાય છે કે સામો માણસ કરતા નથી. હા દાદા, કે એની જાગૃતિ રહે તો કશો વાંધો નથી. સામાની ભૂલ જોઈ ત્યારથી જ સંસાર નવો ઊભો થયો. સામાની ભૂલ જોઈ ત્યારથી જ સંસાર નવો ઊભો થયો. તે જ્યાં સુધી એ ભૂલ ભાંગે નહીં ત્યાં સુધી એનો નિવેડો આવે નહીં, માણસ ગૂંચવાયેલો રહે. અમને તો ક્ષણવાર પણ કોઈની ભૂલ દેખાઈ નથી, અને દેખાય તો મોડે કહી દઈએ. અમે મોડે જ ઢાંકવાનું નહીં કે ભાઈ આવી અમને દેખાય છે. તને જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકી દેજે. પ્રશ્ન કરતા, એ તો એના કલ્યાણ માટે આમ કહો છો દાદાશ્રી? એ કહીએ ચેતવવા માટે તો ઉકેલ આવે ને, અને પછી એ ના માને તોય અમને વાંધો નથી. અમને બિલકુલ વાંધો નથી, એ બિલકુલ ના માને તોય. અમે કહીએ આ કરજો અને ના માને તો કંઈ નહીં. આપને કશું નહીં દાદા? દાદાશ્રી, હું જાણું કે એ શેના આધારે બોલે છે. ઉદય કર્મના આધારે બોલે છે. કંઈ ઓછું મારી આજ્ઞા રોકવાની ઈચ્છા છે. ઈચ્છા જ ના હોય ને એટલે અમને ગુનો ના લાગે. આ ઉદય કર્મના આધારે બોલે તો એ વાળવું પડે અમારે. જો પ્રકૃતિ વિફરે ત્યાં અમારે છે તે પરહેજ કરી દેવી પડે. પોતાનું અહિત તો સંપૂર્ણ કરે, બીજા બધાનું કરી નાખે. બાકી સરળ પ્રકૃતિ ભૂલો કરતી હોય, કર્યા જ કરે. એ તો દુનિયામાં બધી પ્રકૃતિઓ જ છે. તને તારી ભૂલો પૂરેપૂરી દેખાય છે? પ્રશ્ન કરતા જવાબ આપે છે, હા દાદા ભૂલો તો દેખાય છે. દાદાશ્રી, એ કોઈ ભૂલ દેખાતી નથી તને, અને જેટલા વાળ છે એના કરતાંય વધારે ભૂલો છે. એ શી રીતે સમજણ પડે તને? પ્રશ્ન કરતા, દાદા એ ભૂલ ખાવી અથવા ન ખાવી એ કર્માધીન છે ને, કર્મને આધીન છે ને. દાદાશ્રી, ઓહો હો, એ સારી શોધખોળ કરી. જુઓ ને, બાબા જ છે ને બધા આવડા આવડા બાબા બેભાનપણું. જુઓ ને, હજુ ભૂલ ખાવી કે ના ખાવી એ કર્માધીન છે કે કેમ, હજુ તો આવું બોલે છે. કૂવામાં કંઈ પડતો નથી, તને સાચવીને ચાલે, ત્યાં સાચવીને ચાલે છે. સમય આવે તો દોડે, ત્યાં કેમ કર્માધીનપણું બોલતો નથી. ટ્રેન આવીએ તે ઘડીએ પાટા ઓળંગી જાય છે કે નહીં, ત્યાં કેમ કર્માધીન નથી બોલતો. પોતાના દોષ પોતાને શી રીતે દેખાય? દેખાય જ નહીં ને, કારણ કે જ્યાં મોહનું સામ્રાજ્ય હોય, મોહથી ભરેલા હોય. હું ફલાણો છું, હું આમ છું, એનો પાછો મોહ પાછો.
પોતાના પદનો મોહ હોય ખરો કે ના હોય? પોતાના પદનો મોહ હોય કે ના હોય ખરો કે ના હોય? ઘણો હોય દાદા, આ જ, બીજું કશું નહીં, નિંદા કરવા જેવું નથી, પણ બધે આવું જ છે. હવે નેક્સ્ટ હેડિંગ, ત્યારે આવ્યો મહાવીરના માર્ગમાં. દોષ જ્યારથી દેખાવાના થાય ને ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ આજે જે દેખાય તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પરમ દાડે એનાથી નવી જાતના દેખાય, ત્યારે આપણે જાણીએ કે આ કૃપાળુદેવનો ધર્મ સમજાયો છે ને કૃપાળુદેવનો ધર્મ પાળે છે. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી. ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે, પણ જે કહે કે મારામાં બે ચાર જ દેખાય છે તે અનંત દોષથી ભરેલો છે અને કહે છે કે બે ચાર જ છે, તે તને બે ચાર દોષ જ દેખાય છે તેથી એટલા તારામાં દોષ છે એમ તું માને છે? મહાવીર ભગવાનના માર્ગ, મહાવીર ભગવાનનો ના માર્ગને ક્યારે પામ્યો કહેવાય કે જ્યારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો સો પ્રતિક્રમણ થાય, ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. સ્વરૂપ જ્ઞાન તો હજી એની પછી ક્યાંય દૂર છે. આ તો ચાર પુસ્તકો વાંચી સ્વરૂપ પામ્યાનો કેફ લઈને ફરે છે. નમો અરિહંતાણમ. વર્તમાન અરિહંત ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ નિજ દોષ દર્શનથી નિર્દોષ, ટેપ નંબર 2, 1995 ફર્સ્ટ એડિશન, 1995માં પબ્લિકેશન થયેલી દાદા પ્રારૂપિત નિજ દોષ દર્શનથી નિર્દોષનું ટેપિંગ છે. અને ધીસ ઇઝ સાઇડ ટેપ નંબર 2, સાઇડ નંબર 2, પેજ 32. મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય? જ્યારે રોજ પોતાના સો સો દોષો દેખાય, રોજ સો સો પ્રતિક્રમણ થાય, ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. સ્વરૂપ જ્ઞાન તો હજી એની પછી ક્યાંય દૂર છે, પણ આ તો ચાર પુસ્તકો વાંચીને સ્વરૂપ પામ્યાનો કેફ લઈને ફરે છે. આ તો સ્વરૂપનો એક છાંટો એ પામ્યો ના કહેવાય. જ્યાં જ્ઞાન અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે. મોક્ષે જવા માટે બીજી એકેય વસ્તુ નડતી નથી. મોટામાં મોટા ભયસ્થાનો એ સ્વચ્છંદ અને કેફ છે. મોટામાં મોટા ભયસ્થાનો બે છે, પહેલું સ્વચ્છંદ અને બીજું કેફ.
ન દીઠા પોતાના જ દોષો. પોતાના જ દોષ દેખાય છે તમને દાદા? એ જ પોતાના દોષ ગોતવાની જરૂર છે માણસે. હા, તે શાતી નથી દેખાતા એ પ્રશ્ન કરતા જવાબ. આપણે સંસારમાં અટવાયેલા પડ્યા છીએ એટલે રોજિંદા કાર્યમાં પરોવાઈ ગયેલા છીએ, માટે નથી દેખાતા. દાદાશ્રી, ના, દેખાવામાં કંઈક ભૂલ થઈ રહી છે. પોતે જજ છે, આરોપી પોતે છે, ગુનો કરનાર એ પોતે છે, પણ જોડે વકીલ ઊભો કર્યો છે, પોતે જ વકીલ થાય છે પાછો. દાદા, એટલે પોતાનો ખોટી રીતે બચાવ જ કરે છે ને? હા, બધો બચાવ કર્યો છે. હા, બસ બીજું કશું કર્યું નથી, ખોટી રીતે બધા બચાવ કર્યા. જગત ઉગાડી આંખે ઊંઘે છે એટલે પછી દોષ શી રીતે માલુમ પડે? તારા દોષ તને નથી દેખાતા? શી રીતે માણસ દોષ દેખી શકે પોતાના? પ્રશ્ન કરતા કે છે, સ્થૂળ થોડા દેખાય દાદા, સૂક્ષ્મ ના દેખાય. દાદાશ્રી, દોષ કેમ નથી દેખાતા? ત્યારે કહે કે મહી આત્મા નથી. ત્યારે કે આત્મા છે એટલે કે જજ છે, જજ આત્મા એ જજ છે. અહંકાર આરોપી છે. અહંકાર ને જજ બે જ જણ હોય ને તો બધા દોષ દેખાય, ઘણા ખરા દોષ દેખાય. પણ આ તો મહી વકીલ એટલે કે બુદ્ધિ એ વકીલ છે, રાખ્યો છે એટલે પછી વકીલ કહે આ બધા એવું જ કરે છે ને, એટલે આખો દોષ ઉડી ગયો. તમે જાણો છો વકીલ રાખે છે એવું? વકીલ રાખે બધાય, પોતે જજ, પોતે આરોપી અને પોતે જ વકીલ. બોલો, કલ્યાણ થાય ખરું ના થાય દાદા? દાદાશ્રી કે આમ તેમ કરીને વકીલ પાછો પતાવી આપે, થાય કે ના થાય એવું? હા થાય દાદા. દાદાશ્રી, આખો દાડો આનું આ જ તોફાન અને તેના દુઃખો છે આ બધા. બોલો હવે કેટલી પોતાની ભૂલો બહાર નીકળે, પોતાની કેટલી ભૂલોનું સ્ટેટમેન્ટ લખાણ આપી દે, પોતાની કેટલી ભૂલોનું લખાણ આપી દે. પણ પછી દાદા એ સ્ટેટમેન્ટ શું આપે? દાદાશ્રી, આ માથાના વાળ છે ને એટલી ભૂલો છે, પણ પોતે જજ ને પોતે વકીલ ને પોતે આરોપી શી રીતે ભૂલો જડે? નિષ્પક્ષપાતી વાતાવરણ ઉત્પન્ન ના થાય ને? નિષ્પક્ષપાતી વાતાવરણ ઉત્પન્ન થાય તો મોક્ષ સરળ છે. મોક્ષ કંઈ છેટો નથી, આ તો પક્ષપાત બહુ છે. અને બીજાની ભૂલો કાઢવી હોય તો કાઢી આપે, એને માટે ન્યાયાધીશ છે. થોડો ઘણો અલ્પ અંશે, પણ પોતાની ભૂલો કાઢવા માટે જરાય ન્યાયાધીશ નથી. એટલે પોતે જજ, પોતે જ વકીલ અને આરોપી પોતે, એટલે કેવું જજમેન્ટ આવે? પોતાના લાભમાં જ હોય. હા દાદા, સગવડિયું બસ દાદા, પોતે પોતાને જેવી સગવડ હોય ને એવું લાવીને ગોઠવી દે, એટલે પછી સંસાર છૂટે નહીં ને કોઈ દાડો. આમ તમે સગવડિયું કર્યા કરો અને નિર્દોષ થવું છે, બને નહીં ને? દાદાશ્રી કહે છે, વકીલ ના હોય, વકીલ ના હોય તો જ પોતાની ભૂલો માલુમ પડે. પણ આજના લોકો વકીલ રાખ્યા વગર રહે નહીં ને? વકીલ રાખે કે ના રાખે લોકો? આ જ્ઞાન આપ્યા પછી તરત જ ખબર પડે કે આ ભૂલ થઈ, કારણ કે વચ્ચે વકીલ નથી. હવે વકીલ ઘેર ગયા, રિટાયર્ડ થઈ ગયા. ગુનેગાર તો હજુ રહ્યા છે પણ વકીલ ના રહ્યા. આ ભૂલો જાય ને તો પોતાનું ભગવાન પદ પ્રાપ્ત થાય એવું છે. આ ભૂલો જાય ને તો પોતાને ભગવાન પદ પ્રાપ્ત થાય એવું છે. આ ભૂલોને લઈને જીવ પદ છે અને ભૂલો જાય તો શિવ પદ પ્રાપ્ત થાય. આ જગતના લોકોએ પોતાના દોષ જોયા નથી એટલે જ એ રહે છે, મુકામ કરે છે નિરાતે. આમ તો એ કહેશે કે મારે દોષ કાઢવા છે, પણ જે અત્યારે દોષ છે તે એક બાજુ પાયા ચણાવીને મહી રહેવાનું મકાન કરતા હોય, પાયા સિમેન્ટ નાખીને કરતા હોય, એ દોષ જાણે કે આ મૂવો કશું કરવાનો નથી, મોડે બોલે છે એટલું જ. શી રીતે દોષ કાઢવાનો? જે એક દોષ કાઢી શકે તે ભગવાન થાય. એક જ દોષ, એક દોષનું નિવારણ કરે એ ભગવાન થાય. આ તો દોષનું નિવારણ થાય છે, પણ બીજો દોષ પાડીને, બીજાની હયાતી લાવીને પેલાનું નિવારણ કરે. બાકી પોતાની એક ભૂલ ભાંગે તો ભગવાન થાય. દાદા બીજો દોષ પાડે નહીં એ કેવી રીતે બને? દાદાશ્રી આ તો બધી ભૂલો જ છે, પણ એક ભૂલ ભાંગે તે ક્યારે? સંકિત થયા પછી ભાંગે, નહીં તો ભાંગે નહીં. ત્યાં સુધી એક ભૂલ ભાંગે નહીં. ત્યાં સુધી તો પહેલાં ખોદે ને પાછો પછી પાછો પૂરે, ખોદે ને પૂરે, ખોદે ને પૂરે. કશી ક્રિયા એની કામ લાગે નહીં, બધી ક્રિયા નિષ્ફળ જાય છે. હેડિંગ, એને કહેવાય જૈન. તમારામાં બે ચાર દોષ હશે કે નહીં હોય? સર્વજ્ઞશ્રી પૂછે છે. હા દાદા, વધારે 10-15 દોષો હશે, એ ગણ્યા ગણાય નહીં દાદા. હા, એનું નામ જૈન કહેવાય. જૈન કોનું નામ કહેવાય? કે પોતાનામાં અહંકાર છે, દોષ છે એવી પોતાને એમ ખાતરી છે. ભલે દોષ ન દેખાય પણ એ છે એવી જેને શ્રદ્ધા છે એને જૈન કહેવાય. પોતે અનંત દોષનું ભાજન છે, પણ હવે ક્યારે ખોલી ખાલી કરી રહેશો? પણ હવે ક્યારે ખાલી કરી રહેશો? પ્રશ્ન કરતા જવાબ આપે છે. દાદા, એ તો આપની કૃપા થશે ત્યારે. દાદાશ્રી કે બહુ મોટી વાત કરી તમે તો, દોષો એટલા જ ખપે પ્રતિક્રમણ. હેડિંગ છે, અનંત દોષનું ભાજન છે ત્યારે એટલા જ પ્રતિક્રમણ કરવા પડશે. જેટલા દોષ ભરી લાવ્યા છો તે તમને દેખાશે. જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી દોષો દેખાય, નહીં તો પોતાના દોષ પોતાને દેખાય નહીં, એનું નામ જ અજ્ઞાનતા. પોતાના દોષ એકોય દેખાય નહીં, ને કોકના જોવા હોય તો બધા બહુ જોઈ આપે, એનું નામ મિથ્યાત્વ. બીજાના જોઈ આપે બહુ અને પોતાનું એક દેખાય નહીં, એનું નામ મિથ્યાત્વ. અને જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી, દિવ્ય ચક્ષુ આપ્યા પછી પોતાને પોતાના સર્વ દોષ દેખાય. સહેજ મનફેર થયું હોય તો એ ખબર પડી જાય કે આ દોષ થયો. આ તો વિતરાગ માર્ગ એક અવતારી માર્ગ છે. આ તો બહુ જવાબદારી વાળો માર્ગ છે. એક અવતારમાં બધું ચોખ્ખું જ થઈ જવું જોઈએ. અહીં પહેલું ચોખ્ખું થઈ જવું જોઈએ. એટલે ઘણા દોષ, નરિયા દોષનું ભંડાર છો. અહીં જ્ઞાન વિધિમાં આવશો તો બધા પાપ ધોઈ નાખીશ. એ ધોવાનું મારે ભાગ આવ્યું. પછી પોતાના દોષ દેખાશે અને પોતાના દોષ દેખાયા ત્યારથી જાણવું કે હવે મોક્ષે જવાની તૈયારી થઈ. બાકી કોઈને પોતાના દોષ દેખાયેલા નહીં. નેક્સ્ટ હેડિંગ, આત્મા પોતે જ થર્મોમીટર સમ. જે પોતે કરે ને એમાં પોતાને ભૂલ છે એવું ક્યારેય ખબર પડે નહીં. પોતે જે કરતો હોય, સહજ સ્વભાવે જે કાર્યક્રિયા કરતો હોય એમાં પોતાની ભૂલ છે એવું ક્યારેય દેખાય નહીં. ઉલટી કોઈ ભૂલ દેખાડે તો એને ઊંધું દેખાય. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એમાં એને પોતાની ભૂલ ના દેખાય. ભૂલ તો પોતે આત્મસ્વરૂપ થાય, જ્ઞાની પુરુષે આપેલા આત્મા, આપેલો આત્મા પ્રાપ્ત થાય, તો આત્મા એકલો જ થર્મોમીટર સમાન છે કે જે ભૂલ દેખાડે, બાકી કોઈ ભૂલ ના દેખાડે. પોતાની ભૂલ ના દેખાય કોઈને, ભૂલ દેખાય તો કામ જ થઈ ગયું ને. પોતાની ભૂલ ના દેખાય કોઈને, ભૂલ દેખાય તો કામ જ થઈ ગયું ને. અને ભૂલ ભાંગે તો પરમાત્મા થાય. પરમાત્મા તો છે જ, પણ પરમાત્માની સત્તા ક્યારે પ્રાપ્ત થાય? ભૂલ ભાંગે તો. એ ભૂલ ભાંગતી નથી અને સત્તા પ્રાપ્ત થતી નથી અને લોકોના સસરા અને સાસુ થઈને મજા માણે છે. ભૂલ ભાંગે તો સત્તા પ્રાપ્ત થાય, પરમાત્માની સત્તા પ્રાપ્ત થાય. અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી પોતે પરમાત્મા છે એવું લક્ષ બેઠું છે, એટલે હવે ધીમે ધીમે શ્રેણી માંડે છે અને એ સત્તા, એ તે સત્તાને પ્રાપ્ત થયા કરે, તે સત્તા પ્રાપ્ત થયા કરે. બાકી ભૂલ દેખાડે તે સાચું. કેટલી બધી ભૂલો, એક ભૂલ આપણી જે ભાંગે, આપણી મોટામાં મોટી ભૂલ ભાંગી આપે તે ભગવાન કહેવાય. આ તો પહેલાંનો અભ્યાસ હોય કે હું બધામાં ભગવાન જોઉં છું, પણ વઢવાડ કરતી વખતે તો ભગવાન બધું ભૂલી જાય ને ઝઘડો કરી બેસે કે દૂધ કેમ ઢોળ્યું, ઘરનું છોકરું જાતે દૂધ ઢોળે ખરું. આ તો અનાદિ અનાદિથી ચાલી આવેલી બાપાએ છોકરાને વડવું જોઈએ એવી રીત છે. આ તો કંઈ માણસાઈ કહેવાય, માનવતા તો કેવી સુગંધ આપે. 25-25 માઇલના એરિયામાં સુગંધ સુવાસ આવે, પોતાની બધી ભૂલ દેખાય તો જાણવું કે ભલી વાર આવશે. એક ભૂલ લોકોને પોતાની દેખાતી નથી, એક ભૂલ લોકોને પોતાની દેખાતી નથી. એ છે ભૂલોનું સ્વરૂપ, એનું હેડિંગ છે. અહંકાર ઓગળી જાય તો ભૂલ ખલાસ થઈ જાય. અહંકાર એમને એમ ઓગળશે નહીં, એ ચટણીની પેઠ વાટવા જેવો નથી. અહંકાર તો ભૂલો દેખાય એટલો ઓગળે. અહંકાર એટલે ભૂલનું સ્વરૂપ. અહંકાર એટલે ભૂલનું સ્વરૂપ. ઇગોઇઝમ એ સ્ટ્રક્ચર જ ભૂલનું છે. કહેવાય શું કે સ્વરૂપનું ભાન નથી, તે ભાન ભૂલેલા છે. ભાન ભૂલેલામાં આખો ઇગોઇઝમ ભાન ભૂલેલો છે. ત્યારે મય શું સામાન છે એની પાસે, કે મય નાની મોટી ભૂલો છે, તે ભૂલો ભાંગશો તો કામ થશે. નિષ્પક્ષપાતી થાય તો પોતાની ભૂલ દેખાશે. વાણી તો મય બધા શાસ્ત્રોની વાણી પડેલી છે, વાણી તો મય બધા શાસ્ત્રોની વાણી પડેલી છે. ભૂલ ભાંગશે ત્યાર પછી વાણી નીકળશે, અને તે વાણી પાછી નિષ્પક્ષપાતી હોવી જોઈએ. મુસલમાન બેઠો હોય તેને સાંભળવાનું મન થાય, જૈન બેઠો હોય તેને સાંભળવાનું મન થાય, બધા સ્ટાન્ડર્ડને સાંભળવાનું મન થાય, તે નિષ્પક્ષપાતી વાણી કહેવાય. પોતાના દોષ જોવામાં નિષ્પક્ષપાતી એવા કોણ હોય, એ તો કૃપાળુ દેવ હોય ને એમના 2-3 ફોલોઅર્સ હોય ને તે હોય. બાકી પોતાના દોષ જોવામાં પક્ષપાતનો સવાલ જ ક્યાં છે? પોતાના દોષ જોવામાં ખબર જ નથી પડતી. જ્ઞાનીની તત્વદ્રષ્ટિનું હેડિંગ, પોતાની એક ભૂલ ભાંગે એને ભગવાન કહેવાય. પોતાની ભૂલ બતાવનારા બહુ હોય પણ ભાંગી ના શકે. ભૂલ દેખાડતા પણ આવડવી જોઈએ. જો ભૂલ દેખાડતા ના આવડે તો આપણી ભૂલ છે એમ કબૂલ કરી નાખવું. આ કોઈને ભૂલ દેખાડવી એ તો ભારી કામ છે. કોઈને ભૂલ દેખાડવી, સર્વજ્ઞશ્રી કહે છે, એ તો ભારી કામ છે. અને એ ભૂલ ભાંગી આપે એ તો ભગવાન જ કહેવાય. એ તો જ્ઞાની પુરુષનું જ કામ. અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવો કાપનારો હોય કે ચારિત્રહીન હોય, તેને અમે નિર્દોષ જ જોઈએ. અમે સત વસ્તુને જ જોઈએ, અમે સત વસ્તુને જ જોઈએ. એ તાત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતા નથી. વેરાયટીઝ ઓફ પેકિંગ છે, તેમાં અમે તત્વ દ્રષ્ટિથી જોઈએ. અમે સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું. માટે જ જ્ઞાની પુરુષ તમારી ભૂલને ભાંગી શકે, બીજાનું ગજવું નહીં. તરેલો જ તારે, આ બધી ભૂલ તો ખરી ને, એની તપાસ નથી કરીને. પ્રશ્ન કરતા, દાદા આપણી કંઈક ભૂલ થાય છે એવું સમજાય છે, પણ એમાંથી નીકળતું નથી, એમાંથી નીકળાતું નથી. અને નીકળવાની કોશિશ કરીએ તેમ ઊંડા અને ઊંડા ઉતરતા જઈએ છીએ. દાદાશ્રી કહે છે, કોશિશ જ ના કરશો. એ કોશિશ કરવાની, તે અહીં આગળ ખાડો ખોદવાનો છે, ત્યાં આગળ ખાડો પૂરવાનો છે. તેને બદલે ત્યાં ખાડો ખોદી નહીં પૂરે તે કામ, કામના કોણ પૈસા આપે? ના આપે. કોઈ આપે? ના આપે. દાદાશ્રી કહે, ઉપરથી દંડ થાય કે આ જમીન કેમ ખોદી નાખી, ઉપરથી કેસ થાય કે તમને કેમ અહીં ખોદી નાખ્યું, માટે ફરી પૂરી આપો અને ફરી આની ઉપર પાણી રેડીને સરખું કરાવી દો. એટલે આ બધા લોકો કરે છે ને, તે ઊંધી જગ્યાએ ખોદે છે. એના કરતાં ના ખોદતા હોય ને કોઈકને કહેતા હોય કે ભાઈ કંઈક મારો ઉકેલ લાવી આપો, તે કોઈ ઉકેલ લાવી આપે. જે છૂટેલો હોય તે છોડાવી આપે. પોતે બંધાયેલો માણસ એ જ ડૂબકા ખાયા કરતો હોય, બચાવો કહેતો હોય, તેમાં તું બચાવ બચાવ કહે છે, તું શું મને બચાવવાનો છે? તે પ્રશ્ન કરતા પૂછે છે. આટલા વખત તેને શરણે ગયા ઉકેલ લાવવા માટે, ત્યાં પાછા ડૂબી ગયા, જે ડોક્ટરની દવા લીધી એણે દર્દ વધાર્યું ઘટાડ્યું નહીં. દાદાશ્રી કહે છે, એ ડોક્ટરો બરાબર ભણેલા નહીં મળ્યા, એ ડૂબકા ખાતા હતા, અને જે ડોક્ટર એમ કહે ના અમે તરેલા છે તું આવ તો આપણે જાણીએ કે એ પોતે કહે છે ને, બાકી કોઈ કહે નહીં કે તરેલા છે, નહીં તો જાણે કે કોઈક દાડો કંઈક ભાંજગઢ થશે ને લોકો જાણી જશે કે આ તો ડૂબકા ખાતી વખતે બૂમ પાડતા હતા. તે માપી જાય ને લોકો, કેમ તર્યા હતા ને ડૂબકા ખાતી વખતે બૂમ પાડો છો, કહે કે ના કે, એટલે સંજોગ સારા બાજ્યા નહીં. આ ફેર સંજોગ સારો બાજ્યો કામ નીકળી જશે. સર્વજ્ઞશ્રી શું કહે છે, આ ફેર તમારો બધાનો સંજોગ સારો બાજ્યો છે કામ નીકળી જશે. એટલે આ બધું શી રીતે આમાં પામે, ઓહો હો, માથાના વાળ તો ગણી શકાય પણ આ એમની ભૂલો ના ગણી શકાય. જો રોજ 25 જેટલી ભૂલો સમજાય તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. સંસાર નડતો નથી, ખાવા પીવાનું નડતું નથી, નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યા, પોતાની ભૂલે જ લોકને બાંધ્યા છે. મહી તો પાર વગરની ભૂલો છે, પણ માત્ર મોટી મોટી 25-1 જેટલી જ ભૂલો ભાંગે તો 26મી એની મેળે ચાલવા લાગે. કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઈને તેને ભૂલ નાખે. આ કેવું છે, એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે એ તો પોષાય જ નહીં, કારણ કે નિયાણું મોક્ષનું કરેલું તે નિયાણું પૂરેપૂરું નહીં કરેલું, તેથી તો આવું થયું ને, દાદા પાસે આવવું પડ્યું ને. હેડિંગ, ત્યારે ભૂલ ભાંગી કહેવાય. એક એક અવતારે એક ભૂલ ભાંગી હોત તો એ મોક્ષ સ્વરૂપ થઈ જાત, પણ આ તો એક ભૂલ ભાંગવા જતા નથી ને 5 ભૂલ વધારી આવે છે. આ 12 બધું રૂપાળું બમ જેવું ને મય બધો કકડાટનો પાર નહીં. 12 બધું રૂપાળું બમ જેવું ને મય બધો કકડાટનો પાર નહીં. આને ભૂલ ભાંગી કેમ કહેવાય, તમારો તો કોઈ ઉપરી જ નથી પણ ભૂલ બતાવનાર જોઈએ. ભૂલોને ભાંગો પણ પોતાની ભૂલ પોતાને કેવી રીતે જડે, અને તે એકાદ બે જ છે, કંઈ અનંત ભૂલો છે. કાયાની અનંતી ભૂલો તો બહુ મોટી દેખાય. કોઈને જમવા બોલાવવા ગયા હો તેવું કઠોર બોલે કે 32 ભાતનું જમવાનું ના તેડું હોય તો એ ના ગમે, એના કરતાં ના બોલાવે તો સારું એમ નહીં થાય. અરે આ બોલે તો કર્કશ વાણી નીકળે અને મનના તો પાર વગરના દૂષણો હોય. ભૂલ કાઢે મહી કોણ. દાદા સર્વજ્ઞશ્રી આગળ કહે છે કે આપણી ભૂલો તો કોણ ભાંગી શકે, જવાબ જ્ઞાની પુરુષ કે જે પોતાની સર્વ ભૂલોને ભાંગીને બેઠા છે, જે શરીર છતાંય અશરીર ભાવે વિતરાગ ભાવે રહે છે. અશરીર ભાવ એટલે જ્ઞાન બીજ. અશરીર ભાવ એટલે જ્ઞાન બીજ. બધી ભૂલ ભાંગ્યા પછી પોતાને અજ્ઞાન બીજ નાશ થાય અને જ્ઞાન બીજ ફૂલ ઉગે. તે અશરીર ભાવ જેને કિંચિત માત્ર સહેજ પણ દેહ પર મમતા છે તો એ અશરીર ભાવ કહેવાય નહીં. અને એ દેહ પરથી મમતા જાય છે રીતે કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મમતા જાય નહીં. આ જગતમાં બધું જ જડે પણ પોતાની ભૂલ ના જડે, માટે જ પોતાની ભૂલો દેખાડવા જ્ઞાનીની જરૂર છે. જ્ઞાની પુરુષ જ એવા સર્વસત્તાધારી હોય છે કે જે પોતાને પોતાની ભૂલ દેખાડી તેનું ભાન કરાવી આપે અને ત્યારે ભૂલ ભાંગે. એ ક્યારે બને કે જ્યારે જ્ઞાની પુરુષનો ભેટો થાય અને પોતાને નિષ્પક્ષપાતી બનાવે, પોતાની જાત પ્રત્યે પણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય ત્યારે જ કામ સરે. સ્વરૂપનું ભાન જ્યાં સુધી જ્ઞાની પુરુષ ના કરાવી આપે ત્યાં સુધી નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન ના થાય. જ્ઞાન કોઈની ભૂલ ના કાઢે, બુદ્ધિ સર્વની ભૂલ કાઢે, સગા ભયની પણ ભૂલ કાઢે. જ્ઞાન કોઈની ભૂલ ના કાઢે, બુદ્ધિ સર્વની ભૂલ કાઢે, સગા ભયની પણ ભૂલ કાઢે. નેક્સ્ટ હેડિંગ, અંધારાની ભૂલો. આ તો જ્ઞાની પુરુષ છે તો પોતાને દોષની ખબર પડે, નહીં તો એને પોતાને ખબર જ શું પડે. 40 સ્ટીમર કોચિંગ ભણી ગોઈંગ સાઉથ, હોકાયંત્ર બગડી ગયું છે એટલે કોચિન ચાલી. દક્ષિણને જ એ હોકાયંત્ર, દક્ષિણને જ એવું બગડેલું હોકાયંત્ર ઉત્તર દેખાડે, નહીં તો હોકાયંત્ર હંમેશા ઉત્તરમાં જ લઈ જાય, એનો સ્વભાવ એવો જ. હોકાયંત્ર બગડી જાય પછી ક્યાં કરે એ, અને પોતાને ધ્રુવનો તારો તો જોતા આવડતો નથી. મોટામાં મોટી ભૂલ એ સ્વચ્છંદ. સ્વચ્છંદથી તો આખું લશ્કર ઊભું છે, સ્વચ્છંદ એ જ મોટી ભૂલ. તે સહેજે એમ કહ્યું કે એમાં શું થયું, એવું કોઈ વખત પણ બોલ્યા કે એમ કહ્યું કે એમાં શું થયું હવે, એટલે એ થઈ રહ્યું. એ પછી એ અનંત અવતાર બગાડે. બીજું, હું જાણું છું, એ અંધારાની ભૂલ તો બહુ ભારે. શું, હું જાણું છું, અને પાછું હવે કંઈ વાંધો નથી, એ તો મારે જ નાખે. આ તો જ્ઞાની પુરુષ વગર કોઈ બોલી જ ના શકે કે એકુઈ ભૂલ નથી રહી, દરેક ભૂલોને જોઈને ભાંગવાની છે. બધું પોતાના દોષથી બંધાયેલું છે, માત્ર પોતાના દોષ જો જો કરવાથી છૂટાય તેમ છે. આ અમે અમારા દોષ જો જો કર્યા તે અમે છૂટ્યા, નિજ દોષ સમજાય એટલે છૂટો પડતો જાય. માટે જ જ્ઞાની પુરુષ તમારી ભૂલને ભાંગી શકે, બીજાનું ગજું નહીં. અમે તરત જ ભૂલ એક્સેપ્ટ કરી નિકાલ કરી નાખીએ, અમે તરત જ ભૂલ એક્સેપ્ટ કરીને નિકાલ કરી નાખીએ. આ કેવું છે કે પહેલાં ભૂલો કરેલી તેનો નિકાલ ના કર્યો, તેથી એની એ જ ભૂલો ફરી આવે છે. ભૂલોને નિકાલ કરતા ના આવડ્યો તેથી એક ભૂલ કાઢવાને બદલે બીજી પાંચ ભૂલ કરી. નથી એને ઉપરી કોઈ, એવું હેડિંગ છે, પ્રશ્ન કરતા પૂછે છે, પણ દાદા આ પ્રત્યક્ષ પુરુષ સિવાય આ ભૂલ સમજાય નહીં? દાદાશ્રી, શી રીતે સમજાય? બળ્યું, એમની જ ભૂલ ના સમજાય પછી એ બીજાની ભૂલ શી રીતે કાઢે? જેને ઉપરીની જરૂર નથી, જેને કોઈ ભૂલ દેખાડનારની જરૂર નથી, તે એકલો જ ભૂલ કાઢી શકે, બાકી બીજો કોઈ ભૂલ કાઢી શકે નહીં. જે પોતે પોતાની તમામ પ્રકારની ભૂલો બધી જ જાણે છે તેને ઉપરીની જરૂર નથી. ઉપરીની ક્યાં સુધી જરૂર હોય છે? કે જ્યાં સુધી તમે ભૂલો નહીં જોઈ શકો, તે અમુક પ્રકારની ભૂલો તમને રહેતી હોય તો એ તમારે ઉપરી હોય જ. ને ઉપરીપણું ક્યારે છૂટે છે? કે તમારી એક પણ ભૂલ તમને જે દેખાતી ન હોય એ બધી જ દેખાયા કરે. આ તો કાયદેસરની વાત છે ને, તમને બધાને ઓછી દેખાય છે, માટે તો હું ઉપરી હું છું જ. હજુ તમારી દેખાતી થાય તો પછી શું કરવા, હું ઉપરી થઉં, આ પંચાયતમાં હું ક્યાં પડું? એટલે કાયદો જ દુનિયાનો એ છે કે જેને પોતાની પૂર્ણ ભૂલો દેખાશે એટલે એનો ઉપરી કોઈ ના રહ્યો. તેથી અમે કહીએ છીએ કે અમારો કોઈ બાપોય ઉપરી નથી, ઉલટા ભગવાન અમને વશ થઈ ગયેલા છે. અમને હરેક ભૂલ, પોતાની કિંચિત માત્ર ભૂલ, કેવળ જ્ઞાનની અંદર દેખાતી ભૂલો પણ અમને દેખાય. બોલો હવે, કેવળ જ્ઞાન વર્તે નહીં છતાંય કેવળ જ્ઞાનમાં દેખાતી ભૂલ દેખાય. બોલો હવે, કેવળ જ્ઞાન વર્તે નહીં છતાંય કેવળ જ્ઞાનમાં દેખાતી ભૂલ દેખાય. દ્રષ્ટિ નિજ દોષ ભણી. આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારામાં જ અંદરનું તમે બધું જોયા કરશો તે વખતે તમે કેવળ જ્ઞાન સત્તામાં હશો. કેવળ જ્ઞાન સત્તા એટલે શું? મહિલું જોવું. આ જ્ઞાન લીધા પછી બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો તે વખતે તમે કેવળ જ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળ જ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચાર આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. સારા ઉપર રાગ નથી અને ખરાબ ઉપર દ્વેષ નથી. સારું ખોટું જોવાની આપણે જરૂર નથી, કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી. એટલે જ્ઞાનીઓ શું જુએ? આખા જગતને નિર્દોષ જુએ, કારણ કે આ બધું ડિસ્ચાર્જમાં છે. એમાં એમનો બિચારાનો શું દોષ? તમને કોઈ ગાઢ ભાંડે તે ડિસ્ચાર્જ, બોસ તમને ગૂંચવે તે પણ ડિસ્ચાર્જ જ છે. બોસ તો નિમિત્ત છે, કોઈનો દોષ જગતમાં નથી, જે દોષ દેખાય છે તે પોતાની જ ભૂલ છે અને એ જ બ્લન્ડર્સ છે અને તેનાથી જ આ જગત ઊભું રહ્યું છે. દોષ જોવાથી, ઊંધું જોવાથી જ વેર બંધાય છે. પ્રમતભાવથી દિશે પરદોષ, પ્રમતભાવથી દિશે પરદોષ. આ જગતમાં કોઈ ગુનેગાર નથી, જે ગુનેગાર દેખાય છે એ આપણી પોતાની કચાશ છે. કોઈ ગુનેગાર દેખાય છે એ જ તમારો પ્રમતભાવ છે. ખરી રીતે અપ્રમતપણું હોવું જોઈએ એટલે કોઈ ગુનેગાર દેખાય જ નહીં. દાદા, પ્રમતભાવ એટલે શું? સર્વજ્ઞ શ્રી, વસ્તુનો સ્વભાવ ચૂકે તે પ્રમત કહેવાય. વસ્તુ તેના મૂળ ધર્મમાં રહે એ અપ્રમત કહેવાય. વિતરાગોએ કીધું મુક્તિ કાજ, હેડિંગ છે વિતરાગોએ કીધું મુક્તિ કાજ. તમે તમારી અણ સમજણથી આવું બધું ગૂંચાવો છો. એ ગૂંચવણ માટે તમારે મને પૂછવું જોઈએ કે મને અહીં ગૂંચાય છે તો આમાં શું કરવું, એટલે પૂછવું. એના માટે આપણે સત્સંગ રાખીએ છીએ. એક કર્મ ઓછું થઈ જાય તો ગૂંચો દાડે દાડે ઓછી થતી જાય. એક દાડામાં એક જ જો કર્મ જો ઓછું કરે તો બીજે દાડે બે ઓછા કરી શકે. પણ આ તો રોજ ગૂંચો પાડ્યા જ કરે છે અને વધાર્યા જ કરે છે. આ બધા લોકો શું દિવેલ પીને ફરતા હશે? એમના મોઢા પર જાણે દિવેલ પીધું ના હોય એવા થઈને ફરે છે. બધા દિવેલ વેચાતું લાવતા હશે કઈ? મોંઘા ભાવનું દિવેલ રોજ ક્યાંથી લાવે? મહી પરિણતિ બદલાય કે દિવેલ પીધા જેવું મોડું થઈ જાય. દોષ પોતાનો ને કાઢે ભૂલ બીજાની. કહી ગયા બીજાની, કે એનાથી મહી પરિણતિ બદલાઈ જાય. પોતાનો દોષ ખોડો એમ વિતરાગો કહી ગયા, બીજું કશું જ કહી ગયા નથી. તું તારા દોષને ઓળખ અને છૂટો થા, બસ આટલું જ મુક્તિધામ આપશે તને. વિતરાગો શું કહી ગયા? તું તારા દોષને ઓળખ અને છૂટો થા, બસ આટલું જ મુક્તિધામ આપશે તને. આટલું જ કામ કરવાનું કહ્યું છે ભગવાને. નેક્સ્ટ હેડિંગ, જરૂર છે ભૂલ વગરના જ્ઞાનની અને સમજણની. એક આચાર્ય મહારાજ કહે, મારો મોક્ષ ક્યારે થશે? ત્યારે ભગવાન કહે, તમારું જ્ઞાન અને તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે. આ ભૂલ છે એ જ ભૂલથી અટક્યા છે. તમારું જ્ઞાન અને તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. ત્યારે શું ખોટું કહે છે? બરાબર છે દાદા. હા દાદા શીખે. ત્યારે કોઈ કહે, સાહેબ જપ તપ કરવાના તે, એ તો તારે જે દાડે પેટમાં અજીર્ણ થયું હોય તો તે દાડે ઉપવાસ કરજે. જપ તપની અમારે શરત નથી. તારી સમજણ અને જ્ઞાન ભૂલ વગરનું કર કોઈ પણ રસ્તે. શું ખોટું કહે છે ભગવાન? ભૂલ છે ત્યાં સુધી તો કોઈ કબૂલ જ ના કરે ને. અત્યારે તો કેટલી બધી ભૂલો, હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું એમ કહો, કહે છે કે પાછો અને આ પાછો આ બાબાનો બાપો છું એવું કહે છે. કેટલી બધી ભૂલો! આ તો પરંપરાની ભૂલોની મૂળમાં ભૂલ. મૂળ ત્યાં રકમ છે તે એક અવિનાશી છે અને એક છે તે વિનાશી છે. મૂળ શું છે? મૂળ રકમ એક અવિનાશી છે અને બીજી વિનાશી છે. અને અવિનાશી જોડે વિનાશી ગુણવા જાય ત્યાર હોરો તો પેલી રકમ ઉડી જાય. પેલી વિનાશી ધણી નહીં તો બાપો તો ખરો, એ મૂકીએ તાર હોળો તો એ ઉડી ગયો, એટલે ગુણાકાર કોઈ દાડો થાય નહીં. જવાબ આવે નહીં ને દિવાળી દી, જવાબ આવે નહીં ને દી વડે નહીં, શક્કરવાર કાયમ રહે. શક્કરવાર વડે નહીં ને શનિવાર થાય નહીં. એવરી ડે ફ્રાઈડે, દરરોજ શુક્રવાર. ભગવાને કંઈ એમ કહ્યું છે કે તપ કરજે, જપ કરજે, ભૂખ્યો મરજે, ઉપવાસ કરજે, ત્યાગ કરજે, એવું કહ્યું છે? તારું જ્ઞાન અને તારી સમજણ ભૂલ વગરની કર, તે દાડે તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે. જીવતા દેહધારીનો મોક્ષ. ભગવાનની વાત તો સહેલી જ છે ને, પણ આપણે તપાસ કરી કોઈ દાડો કે ભૂલ વગરનું જ્ઞાન ને ભૂલ વગરની સમજણ શી રીતે થાય? આપણે તો એવી તપાસ કરી કે શું આજે ઉપવાસ કરવો છે કે આજે શેનો ત્યાગ કરવો છે. એટલે આ ભગવાને ત્યાગની શરત જ ક્યાં કરી છે? આ તો ઊંધા રસ્તે ચડી ગયા, આડ ગલીઓમાં પેસી ગયા. ભગવાને શું કહેલું? જ્ઞાન અને સમજણ ભૂલ વગરની કરી નાખ.